લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. તું સ્થાપનિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પરદ્રવ્યો વિશે. ઓમ શ્રી નમસી દેવ્ય નમસી દેવ્ય નમસી દેવ્ય. આચાર્ય ભગવાન શ્રી કુંદકુંદ આચાર્ય દ્વારા રચાયેલું આ સમયસાર પરમાગમ શાસ્ત્ર છે. કુંદકુંદ આચાર્યએ જે પંચ પરમાગમની રચના કરેલી છે તેમાંનું આ એક સર્વોત્કૃષ્ટ, અપ્રતિબુદ્ધને પ્રતિબુદ્ધ બનાવવા માટેનું ઉત્કૃષ્ટ શાસ્ત્ર સમયસાર પરમાગમ છે. કુંદકુંદ આચાર્ય દેવે જ્યારે આ શાસ્ત્રની રચવાની શરૂઆત કરેલી ત્યારે અજ્ઞાની જીવનું અપ્રતિબુદ્ધપણું ખ્યાલમાં રાખીને આ શાસ્ત્રની રચના કરવામાં આવેલી છે. કે અજ્ઞાની જીવનું અપ્રતિબુદ્ધપણું કેવી રીતે જાય અને એ ત્વરિતમાં પ્રતિબુદ્ધ કેવી રીતે થઈ જાય, એવી રીતે આ શાસ્ત્રની સમયસાર પરમાગમની રચના કુંદકુંદ આચાર્ય દેવે કરેલી છે. અત્યારે હમણાં જે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં પંચાસ્તિકાય સંગ્રહ ઉપર 130મી ગાથાનું પ્રવચન ચાલ્યું, તે પંચાસ્તિકાય પરમાગમ પણ પંચ પરમાગમમાંનું એક પરમાગમ છે. સમયસાર, પ્રવચનસાર, નિયમસાર અષ્ટપાવળ પંચાસ્તિકાય, એ પંચાસ્તિકાયમાં ખૂબ જ સુંદર વાત અત્યારે હમણાં ચાલતી હતી. આપણે પણ અહીંયા જે ગાથા શરૂ કરવાની છે એ 13મી ગાથા છે, તેમાં પણ નવતત્વના સ્વરૂપનું વર્ણન આવશે. અને અહીંયા જે અત્યારે હમણાં ગાથા ચાલી તેમાં પણ જીવ અને અજીવ બે દ્રવ્ય લઈને એની 7 પર્યાયોનું વર્ણન કેવી રીતે છે એ ચર્ચા ચાલતી હતી. હમણાં અહીંયા પંચાસ્તિકાયમાં અત્યારે જે ચર્ચા ચાલે છે તેમાં વિભાગ એવી રીતે પાડવામાં આવેલો છે, એક જીવ દ્રવ્ય છે, બીજું અજીવ દ્રવ્ય છે અને તેની 7 પર્યાયો છે. પુન પાપ આશ્રવ બંધ સંવર નિજરા મોક્ષ, અહીંયા એ રીતે વિભાગનું અત્યારે વર્ણન ચાલી રહ્યું છે કે જીવ એક દ્રવ્ય, અજીવ એક બીજું દ્રવ્ય. જીવ દ્રવ્ય કોને કહેવાય કે જેનામાં જ્ઞાન દર્શન ચેતના વ્યાપ્તિ હોય તેને જીવ દ્રવ્ય કહેવામાં આવે. અજીવ દ્રવ્ય કોને કહેવાય કે જેમાં જ્ઞાન દર્શન ચેતના કદી ન વ્યાપતી હોય તેને અજીવ દ્રવ્ય કહેવામાં આવે. તે જીવ દ્રવ્ય એની પર્યાય અને અજીવ દ્રવ્યની પર્યાય, બે દ્રવ્યની પર્યાય, એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધની જ્યારે ઉત્પત્તિ થાય ત્યારે 7 તત્વો ઊભા થાય, એને 7 પર્યાય કહેવામાં આવે, એવી ચર્ચા અત્યારે અહીંયા પંચાસ્તિકાયમાં ચાલે છે. દુઃખ કોને કેવું, સંસાર કોને કેવો, આશ્રવ બંધ કોને કેવો, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર કોને કેવું, જે પોતાની અજ્ઞાન દશામાં અનાદિથી જીવ દુઃખ રૂપે પરિણમી રહ્યો છે તે દુઃખનો અભાવ કરી અને સંવર નિજરા મોક્ષ સુખરૂપ તત્વ છે એની પ્રાપ્તિ કેવી રીતે થાય તેનું આખું વર્ણન અહીંયા અત્યારે પંચાસ્તિકાયમાં ચાલ્યું. એ જ પ્રકારની વાત સમયસાર પરમાગમમાં કુંદકુંદ આચાર્ય ભગવાને સમયસારની 1-12 ગાથા જ્યારે લખાણી ત્યારે 1-12 ગાથા તો જૈસેના આચાર્ય દેવે કીધું છે કે એ પીઠિકારૂપ ગાથાઓ છે. પીઠિકારૂપ ગાથાઓ કોને કહેવાય? 12 ગાથામાં ક્યાંય નવ તત્વના નામ નથી, 1 થી 12 ગાથામાં કોઈ જગ્યાએ નવ તત્વના નામ નથી આવ્યા. સૌથી પહેલાં અમૃતચંદ્ર આચાર્ય ભગવાને 3 કળશ લખ્યા, પહેલો, બીજો અને ત્રીજો. પછી 1 થી 12 ગાથા સળંગ લખાણી છે. એ ગાથા પછી 4થો કળશ લખ્યો છે. પછી 4, 5, 6 અને 7 એમ કળશ લખીને પછી 13મી ગાથામાં નવ તત્વનું અવતરણ કરવામાં આવેલું છે. એટલે પહેલી 12 ગાથા જે પીઠિકા રૂપે કહેવામાં આવેલી છે એમાં એમ કહેવા માગે છે કે જેને થોડુંક કહેવામાં આવે એમ કે આચાર્ય ભગવાન, કુંદકુંદ ભગવાન, અમૃતચંદ્ર આચાર્ય દેવ એનું સ્પષ્ટીકરણ, પરિપૂર્ણ સ્પષ્ટીકરણ કરનારા આપણા ધર્મપિતા પૂજ્ય ગુરુદેવશ્રી એ એમ કે ગાથામાં કે વંદિતુ સવ સિદ્ધે, સર્વસિદ્ધોને વંદન કરી અને સર્વસિદ્ધોની મારા આત્મામાં અને શ્રોતાઓના આત્મામાં સ્થાપના કરીને હું આ સમયસારની રચના શરૂ કરું છું કે હું પણ સિદ્ધ સમાન સ્વભાવે છું અને શ્રોતાઓ પણ સિદ્ધ સમાન સ્વભાવે છે. એમ સિદ્ધ પરમાત્મા જે અનંત સિદ્ધો થઈ ગયા એવો સિદ્ધ સ્વરૂપી પોતાનો અંતર સ્વભાવ છે, એવા સ્વભાવના આશ્રયે સિદ્ધ પરમાત્માની સ્થાપના કરીને શ્રોતામાં પણ એના સ્વભાવનો જોઈને સિદ્ધ પરમાત્માની સ્થાપના કરીને જ્યારે આચાર્ય ભગવાન સમયસારની શરૂઆત કરે અને જીવ થોડાકમાં જાજુ સમજી જાય કે મારો સ્વભાવ બતાવી રહ્યા છે, મારું સ્વરૂપ બતાવી રહ્યા છે, મારું અમૂર્તિક જ્ઞાનમય ચૈતન્ય પણ બતાવી રહ્યા છે, એમ જ્યારે થોડું કે પેલી ગાથામાં વંદિતુ સવ સિદ્ધે કે, બીજી ગાથામાં 7 બોલથી આખા પ્રમાણના દ્રવ્યની સિદ્ધિ કરે, ત્રીજી ગાથામાં 1 દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી એમ કે, ચોથી ગાથામાં એમ કે શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામભોગ બંદરની કથા, પણ પરથી જુદા એકત્વ સ્વભાવ, અનંત ગુણથી એકત્વ, પરદ્રવ્ય અને પરદ્રવ્યમાં પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના ભાવો તેનાથી વિભક્ત, એવી પર્યાયોથી વિભક્ત અને સ્વભાવથી અવિભક્ત અનન્ય એવો જે કોઈ પોતાનો શુદ્ધાત્મા, એમ બતાવી અને એકત્વ વિભક્તની આ વાત કરી અને 5મી ગાથામાં એમાં 4 બોલથી સિદ્ધિ કરે આખું આચાર્યનો આગમનો ઉપદેશ, પરાપુર ગુરુનો ઉપદેશ, યુક્તિનું અવલંબન અને સ્વસંવેદન, મુખ્યપણે સ્વસંવેદન, સ્વસંવેદનપૂર્વક તું આગમની વાતનો પરીક્ષા પ્રધાની થઈ અનુભવ કરીને પ્રમાણ કરજે. અને 6ઠી ગાથામાં તો અપ્રમત ને પ્રમત જેટલી દશાઓ છે, અપ્રમત દશામાં તો આચાર્ય ભગવાન અપ્રમત દશા એની ચાલુ છે અને વિકલ્પાત્મક દશામાં પ્રમત દશા આવે છે, તો અપ્રમત પ્રમત નથી એમ લખે છે. પહેલા અપ્રમત નથી એમ લખે છે, નથી અપ્રમત કે પ્રમત નથી. જે નિર્વિકલ્પ દશા પોતાને વર્તી રહી છે અને એ વિકલ્પાત્મક દશામાં આવે છે ત્યારે પહેલા એમ લખે છે કે નથી અપ્રમત, નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. એમ કરીને 14 ગુણસ્થાનનો નિષેધ કરી અને જ્ઞાયક ભાવ, પરિપૂર્ણ ચૈતન્ય સ્વભાવ, નિરાવરણ ચૈતન્ય સ્વભાવ, જ્ઞાયક અભેદ સ્વભાવ, ભૂતાર સ્વભાવ, નિત્ય સ્વભાવ, નિર્લેપ સ્વભાવ, નિર્બોધ સ્વભાવ, અપરિણામી સ્વભાવ, સદાય એવો ને એવો રહેતો સ્વભાવ, અનાદિ અનંત સ્વભાવ, એકરૂપ સ્વભાવ, એ જ હું, એ જ જ્ઞાયક ભાવ કે જેમાં અપ્રમત પ્રમત દશાઓ નથી, એમ અસ્થિ નાસ્તિથી સ્વરૂપ આખા તત્વનું બતાવે. અને 7મી ગાથામાં ગુણભેદનો નિષેધ કરે, 6ઠી ગાથામાં પર્યાયભેદનો નિષેધ કરે, 7મી ગાથામાં ચારિત્ર નહીં દર્શન નહીં, નહીં જ્ઞાન જ્ઞાયક શુદ્ધ છે એમ એવો ગુણભેદનો નિષેધ કરે, બધી ગાથાઓમાં સ્વભાવની ચર્ચા કર્યા કરી, બારે બાર ગાથામાં. આઠમી ગાથામાં પણ એમ લખ્યું કે દર્શનના ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા. અનાર્યને સમજાવવા માટે એને એની ભાષામાં સમજાવે. અમૃતચંદ્ર આચાર્ય એમ લખે કે મ્લેચ્છ, કુંદકુંદ આચાર્ય એમ લખે અનાર્ય. 2000 વર્ષ પહેલા અનાર્ય, 1000 વર્ષ પહેલા મ્લેચ્છ, એમ કહીને એનું તાત્પર્ય સમજાવીને એમ લખે કે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે. પણ એ કયો વ્યવહાર? તો કે દર્શન જ્ઞાન ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા. દરેક જગ્યાએ કેન્દ્ર બિંદુમાં આત્માને રાખી અને બધી ચર્ચાઓ કર્યા કરે આચાર્ય ભગવાન. નવમી દસમી ગાથા આખી લખી, આઠમી ગાથા પછી એમાં નિશ્ચય શ્રુત કેવડી ને વ્યવહાર શ્રુત કેવડીનું સ્વરૂપ લખ્યું કે પોતાના જ્ઞાનમાં આત્માને જાણે નિશ્ચય શ્રુત કેવડી, અને પોતાના જ્ઞાનમાં જે જ્ઞાનમાં આત્મા જાણો એવા જ્ઞાનને જાણે એ વ્યવહાર શ્રુત કેવડી. જ્ઞાયક અને જ્ઞાન, જ્ઞાયક અને જ્ઞાન, નિશ્ચય વ્યવહાર પણ એટલામાં જ ઉતારે. એ નવમી દસમી ગાથાનો ભાવ. અને અગિયારમી ગાથામાં તો વ્યવહાર નહીં સઘળો અભૂતાર્થ, સઘળો વ્યવહાર, દરેક પ્રકારના વ્યવહાર. ચાર ભેદ પાડ્યા છે અધ્યાત્મમાં વ્યવહારના, બે અસદભૂતના, બે સદભૂતના, બે રાગના, બે જ્ઞાનના. એ ચારેય પ્રકારના વ્યવહારને અસદભૂત વ્યવહાર કહી અને ભૂતાર્થ સ્વભાવી એકલો જ્ઞાયક ભાવ આત્મા તું છો એમ તું તારું ભૂતાર્થ સ્વભાવનું અવલંબન લે, આત્માની દ્રષ્ટિ કર, આત્માનું જ્ઞાન કર, આત્મામાં ઠર, તો તને ભૂતાર્થને આશ્રય સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એમ કરીને અગિયારમી ગાથા લખી અને બારમી ગાથામાં જ્ઞાની થયા પછી જ્ઞાની સવિકલ્પ દશામાં આવે. અગિયારમી ગાથામાં જ્ઞાની થાય અને બારમી ગાથામાં જ્યારે એની સવિકલ્પ દશા આવે ત્યારે વ્યવહાર નહીં, કોઈ કોઈને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે. કોઈ કોઈને એટલે અજ્ઞાનીને નહીં, નિર્વિકલ્પ જ્ઞાનીને નહીં, કોઈ કોઈને, કોઈ કોઈને એટલે અજ્ઞાનીને નહીં, નિર્વિકલ્પ ધ્યાની જ્ઞાનીને નહીં, પણ નિર્વિકલ્પ ધ્યાનમાંથી ચ્યુત થઈને જે વિકલ્પાત્મક દશામાં જ્ઞાની આવ્યો એનું નામ કોઈ કોઈને જાણેલો પ્રયોજનવાન છે. એટલે કે જેટલો વ્યવહાર આવ્યા કરે પર્યાયમાં, શુદ્ધતા અશુદ્ધતા જેટલું પ્રગટપણું થયા કરે એને પોતાના જ્ઞાનમાં દ્રષ્ટિજ્ઞાયકની સન્મુખ રાખી અને ભેદરૂપ જ્ઞાન જે ઉત્પન્ન થાય એ જ્ઞાનમાં જાણવું પ્રગટ થાય એને કે વ્યવહારને એ જાણેલો પ્રયોજનવાન છે. આવી બાર ગાથામાં જ્યારે સ્વભાવની ચર્ચા આચાર્ય ભગવાન કર્યા કરે તો કોઈ સંક્ષિપ્ત રૂચિવાળો જીવ હોય, સંક્ષિપ્ત રૂચિ એટલે થોડામાં કહીને જાજુ સમજી જાય, થોડું કીએ બતાવે ત્યાં સિદ્ધિ એની નજર ત્યાં ચોટી જાય, એમ કહીને આચાર્ય ભગવાને બાર ગાથા લખી. આ બાર ગાથા પૂરી કરી, એક વિભાગ આખો પૂરો થઈ ગયો બાર ગાથાનો. પછી તેરમી ગાથાથી જે આખું સમયસાર લખાણું, એ તેરમી ગાથામાં નામાધિકરણ કર્યું આચાર્ય ભગવાને નવ તત્વનું. જીવ, અજીવ, પુન પાપ, આશ્રવ, આશ્રવ પછી સંવર લખ્યો એણે. બીજા શાસ્ત્રોમાં જીવ, અજીવ, પુન પાપ, આશ્રવ પછી બંધ લખવામાં આવે અને સંવર નિદ્રા મોક્ષ લખવામાં આવે. આયા આચાર્ય ભગવાને સમયસાર પરમાગમની તેરમી ગાથામાં જીવ, અજીવ, પુન પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એમ લખ્યું. એની પાછળ પણ આચાર્ય ભગવાન એક એક શબ્દની રચના જ્યારે આચાર્ય ભગવાનની થતી હોય છે, વિકલ્પાત્મક દશામાં આવીને શાસ્ત્રની રચના કરતા હોય છે, તો નિર્વિકલ્પમાં જેટલો જેટલો સમય એનો વ્યતીત થયો હોય છે એમાં જે જે એના જ્ઞાનમાં અને શ્રદ્ધાનમાં જે આત્મા ભાઈસો હોય છે એવા આત્માને જોઈને વિકલ્પમાં આવ્યા હોય છે અને એ વિકલ્પમાં આવીને એવું જ નિરૂપણ લખતા જાય છે. એટલે ત્યાં તેરમી ગાથામાં નવ તત્વોનું સ્વરૂપ બતાવ્યું, જીવ, અજીવ, પુન પાપ, આશ્રવ, સંવર, નિજરા, બંધ અને મોક્ષ. કારણ કે આશ્રવ આવ્યા બાદ આશ્રવના નિરોધપૂર્વક સંવર ચોથે ગુણસ્થાનથી શરૂ થઈ જાય છે અને એ સમરપૂર્વક નિજરા ચાલુ થાય છે અને પછી જેટલો બંધ થતો જાય છે, દ્રષ્ટિ અપેક્ષાએ બંધ છૂટી ગયો, અસ્થિરતા અપેક્ષાએ, દશા અપેક્ષાએ જેટલો બંધ છે એ બંધના અભાવપૂર્વક મોક્ષ થાય છે, એટલે એણે ક્રમ જીવ અજીવ પુન પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ એમ લીધો આચાર્ય ભગવાને તેરમી ગાથામાં. એવી તેરમી ગાથા આચાર્ય ભગવાને લખી એમાં નવ તત્વનું નામાધિકરણ કર્યું અને પછી એક એક અધિકાર, પુનપાપ અધિકાર, આશ્રવ અધિકાર, સંવર અધિકાર, નિર્જરા અધિકાર, બંધ અધિકાર, મોક્ષ અધિકાર, ત્યારબાદ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની રચના થઈ અને પછી અમૃતચંદ્ર આચાર્ય દેવે આખું પરિશિષ્ટ રચ્યું અને ત્યારબાદ સમયસારની પૂર્ણાહુતિ થઈ. આવું કોઈ અદ્ભુત અને અલૌકિક સમયસાર પરમાગમ છે. આ સમયસાર પરમાગમ એને જે ભાવથી ભણે, એની જે સમજણ કરે, એની યથાર્થતા સમજે, તો એને પ્રમાણનું દ્રવ્ય પણ સમજાય અને પ્રયોજનભૂત દ્રવ્ય પણ એમાંથી કાઢીને સમજી શકે, એવી કોઈ આમાં પોતાની નિજ નિધિ ભરેલી છે આમાં, એવું કોઈ પરમોત્કૃષ્ટ સમયસાર પરમાગમ છે. એની તેરમી ગાથા જે છે એ તેરમી ગાથા એટલી બધી અપૂર્વ છે, એટલી બધી ઉત્કૃષ્ટ છે. ગાથાઓ તો બધી ઉત્કૃષ્ટ જ હોય છે, પણ જે સમયે જે ગાથા તમે વાંચો એ સમયે તમે એની ઉત્કૃષ્ટતા ભાવમાં રાખીને જો એને તમે વાંચો તો તમને એ ગાથાનું નિમિત્તપણું તમારા આત્મસ્મરણમાં પડે પડે ને પડે. એવી કોઈ અદ્ભુત તેરમી ગાથા આચાર્ય ભગવાને લખી છે. એક અગિયારમી ગાથા લખી અને એક તેરમી ગાથા લખી. અગિયારમી ગાથામાં એમ લખ્યું કે ભૂતાર્થને આશ્રયે સમ્યક દર્શન થાય. ભૂતાર્થ એટલે ત્રિકાળી દ્રવ્ય, ભૂતાર્થ એટલે પોતાનો જ્ઞાયક ભાવ, ભૂતાર્થ એટલે પોતાનું વાસ્તવિક તત્વ, એનો આશ્રય જે પર્યાય લીએ એના આશ્રયે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય જીવને. સમ્યક દર્શનની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કે ભૂતાર્થના આશ્રયે થાય. કિંમત ભૂતાર્થની છે, પણ આશ્રય ભૂતાર્થનો કરે તો એનું ફળ શું આવે એ બતાવવા માટે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એમ કહેવામાં આવે. તો ભૂતાર્થનો આશ્રય લઈએ ત્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. તેરમી ગાથામાં વાત ભૂતાર્થની જ કરે છે. તેમાં એમ કહે છે કે ભૂતાર્થ કાઢવો એમાંથી, પણ એની પહેલી લાઈન ટીકાની આચાર્ય ભગવાને લખી છે ને એમાંય નવતત્વની વાત લખી છે. એમાંય નવતત્વમાંથી શુદ્ધાત્મા કેવી રીતે કાઢવો એ લખ્યું છે. અગિયારમી ગાથામાં પણ ભૂતાર્થના આશ્રયે સમ્યક દર્શન થાય એમ લખ્યું છે, પણ અગિયારમી ગાથામાં દ્રવ્યના આશ્રયે સમ્યક દર્શન થાય એમ લખ્યું છે અને તેરમી ગાથાની ટીકાની પેલી લીટીમાં એમ લખ્યું છે કે આ જીવાદી નવ તત્વને ભૂતાર્થથી જાણીએ જ સમ્યક દર્શન છે. નવ તત્વને ભૂતાર્થથી જાણે સમ્યક દર્શન છે. અગિયારમી ગાથામાં ત્રિકાળી દ્રવ્યને ભૂતાર્થથી જાણે સમ્યક દર્શન છે. અહીંયા પર્યાયને જાણતા સમ્યક દર્શન થાય એમ લખે છે. જો ટીકાની પેલી લીટીમાં છે, પેલી જ લીટીમાં આચાર્ય ભગવાન લખી નાખ્યું છે. કોઈ એમ કહે કે ભાઈ હજી તો દ્રવ્યને જાણતા સમ્યક દર્શન થાય એવી અગિયારમી ગાથાની સાય સુકાણી નથી, ત્યાં તમે એમ લખો છો કે આ જીવાદી નવ તત્વો ભૂતાર્થ નહીંથી જાણીએ સમ્યક દર્શન જ છે. તો આ અમારે કેવી રીતે આનો નિર્ણય કરવો? આચાર્ય ભગવાન બધું નિર્ણય કરાવશે હમણાં. એટલી બધી ઉત્કૃષ્ટ ગાથા છે આ તેરમી. ઓલા કહે કે ભૂતાર્થને આશ્રયે સમ્યક દર્શન થાય, તો કે એ દ્રવ્યનો નિશ્ચય બતાવે છે. અહીંયા કહે કે નવ તત્વને ભૂતાર્થ નહીંથી જાણે સમ્યક દર્શન જ છે, તો કે અહીંયા પર્યાયનો નિશ્ચય બતાવે છે. એક દ્રવ્યનો નિશ્ચય, એક પર્યાયનો નિશ્ચય. આ જેને સંધિ કરતા આવડી જાય એનું પરમ કલ્યાણ છે. બે નિશ્ચય છે, કોઈ વ્યવહાર નથી. દ્રવ્યને દ્રવ્યથી જોવો તો એ નિશ્ચય છે, પર્યાયને પર્યાયના સ્વભાવથી જોવો તો એ નિશ્ચય છે. એમ અહીંયા સિદ્ધ કરવા માંગે છે. એટલું બધું રહસ્યમાં ભરેલું તેરમી ગાથામાં. આ જીવાદી નવ તત્વોને ભૂતાર્થથી જાણે. આ ભૂતાર્થ શબ્દ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. આચાર્ય ભગવાને ભૂતાર્થ શબ્દ મૂકી દીધો વચ્ચે. જેટલા શાસ્ત્રો છે આપણા દિગંબર શાસ્ત્રો, દરેક શાસ્ત્રોમાં નવ તત્વની ચર્ચા આવે. જો અત્યારે પંચાસ્તિકાયમાં નવ તત્વની કે નવ પદાર્થની ચર્ચા આવે છે. કોઈ કે તમારે નવ પદાર્થ કહેવા, નવ તત્વ નો કહેવા, સાત તત્વ કહેવા, અરે પણ અહીંયા તેરમી ગાથામાં આચાર્ય ભગવાન નવ તત્વ લખે છે. આ જીવાદી નવ તત્વો એને ભૂતાર્થ નહીંથી જાણે સમ્યક દર્શન છે. તો આ કુનકુન આચાર્ય લખે છે, અમૃતચંદ્ર આચાર્ય લખે છે નવ તત્વો. નવ પદાર્થ કયો, નવ તત્વ કયો, પુનપાપને આશ્રવમાં સમાડીને નવ તત્વ કયો, કે સાત તત્વ કયો, કે નવ પદાર્થ કયો, બધી વાત એક છે. પણ અહીંયા એક શબ્દ મૂક્યો છે, દરેક શાસ્ત્રમાં આ વર્ણન આવે પણ આ ભૂતાર્થ નહીંથી, એ માત્ર સમયસારમાં છે, બીજે ક્યાંય આ વાત નથી. એકલી સમયસારમાં આ વાત ગૂંથાયેલી છે. કોઈનૂરનો હીરો મૂક્યો છે આચાર્ય ભગવાને. એટલી બધી ઉત્કૃષ્ટતા આ સમયસાર પરમાગમમાં ભરેલી છે. એટલું અદ્ભુત શાસ્ત્ર, અલૌકિક શાસ્ત્ર, કે એને તમે કોઈ ઉપમા જ ન આપી શકો એવું અનુપમ શાસ્ત્ર, કે એને ઉપમા ન આપી શકાય કોઈની એવું પરમોત્કૃષ્ટ પરમાગમ. ગુરુદેવના હાથમાં આવતા જે મહાપુરુષ, કે ભાવિ તીર્થાદિ નાથ, કે જેની દિવ્ય ધ્વનિ વત વાણી 45-45 વર્ષ સુધી ખરી ગઈ ભરત ક્ષેત્રમાં, આવા નિકૃષ્ટ પંચમ કાળમાં તીર્થંકરના દ્રવ્યનું આગમન આયા, અને એની વાણી ખરવી, અને આપણું કેવું સૌભાગ્ય કે એ કાળે આપણો જન્મ થાવો, આપણને એ પ્રત્યક્ષ વાણીનો લાભ અથવા પરોક્ષ વાણીનો લાભ મળવો, એનાથી વિશેષ ભવ્યતા જીવની કઈ હોઈ શકે, એવા આ પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું બધું શાસ્ત્રોમાંથી માખણ કાઢીને બતાવ્યું આપણને, કે જો અહીંયા આ લખ્યું છે, જો અહીંયા આ લખ્યું છે, જો અહીંયા આ લખ્યું છે. કોઈ એવી એવો કોઈ કાળ આવી ગયો કે જેટલા પરમાગમો હતા દિગંબર પરમાગમો, એનું મૂળ રહસ્ય પૂજ્ય ગુરુદેવશ્રીએ દ્રવ્ય ગુણ પર્યાય કાઢીને બતાવી દીધું. એવી કોઈ અદ્ભુત, આપણા માટે અલૌકિક કાળ આવી ગયો એવો કોઈ, એવી આ રચનાઓ આચાર્ય ભગવાનની થઈ ગઈ. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે આપણી પાસે આ વાત આવી ગઈ. એવું કોઈ આ તેરમી ગાથાનું ખૂબ સુંદર રહસ્ય છે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ગાથા છે. આપણી પાસે જેટલો સમય છે એમાં આ ગાથા આપણે લઈ અને આનો મૂળ વિષય સમજશું. આમાં એટલા બધા વિષયો તેરમી ગાથામાં ભરેલા છે. જુઓ, નવતત્વની બધા લોકોને ખ્યાલ હોય, બધાને ખબર પણ હોય, જે અભ્યાસ કરતા હોય ને નિરંતર, એને નવતત્વ કયો તો કડકડાટ બોલી જાય, એની વ્યાખ્યાઓ કયો તો એને ખબર હોય, જીવ એટલે શું, અજીવ એટલે શું. અહીંયા આખી વ્યાખ્યા આ નવતત્વની પણ જુદી આવશે. જે આપણે પંચાસ્તિકાયમાં વ્યાખ્યા સાંભળી છીએ એ વ્યાખ્યાને આ વ્યાખ્યામાં ફરક છે. ત્યાં જીવ અને અજીવ દ્રવ્ય બતાવીને સાત પર્યાયો સિદ્ધ કરે છે, અહીંયા નવેયને પર્યાય અપેક્ષા બતાવીને સિદ્ધ કરશે. જીવની પણ પર્યાય અપેક્ષા, અજીવની પણ પર્યાય અપેક્ષા. ત્યાં જીવ ને અજીવ દ્રવ્યની ચર્ચા આવે છે, અહીંયા જીવ પણ પર્યાય, અજીવ પણ પર્યાય, પુનપાપ પણ પર્યાય, આશ્રવ પર્યાય, સંવર પર્યાય, નિર્જરા પર્યાય, બંધ પર્યાય, મોક્ષ પર્યાય, એમ સાત તત્વો. આ જીવ આદિ માને કે નવ તત્વો. જીવ આદિ એટલે કે જીવ સહિત બધા એ નવે નવ તત્વો છે. જીવ દ્રવ્ય નથી લેતા અહીંયા, અહીંયા જીવાદી નવ તત્વો કહે છે. એટલે અહીંયા નવ તત્વોનો વિસ્તાર આવશે. એટલી બધી આ પરમાગમની તેરમી ગાથામાં મૂળ રહસ્ય ભરેલું છે. હવે આ તેરમી ગાથા પહેલા આચાર્ય ભગવાને એક સુંદર એના ઉપોદઘાત માટે શ્લોક લખેલો છે, સાત નંબરનો શ્લોક. સાત નંબરના શ્લોકમાં ખૂબ જ સુંદર ચર્ચા કરે છે. એ સાત નંબરનો શ્લોક હું વાંચું છું. આપણે 13મી ગાથા તો 19 તારીખથી ચાલુ કરશું. આ તો અત્યારે એની સંક્ષિપ્તમાં આપણે વાત કરવાથી ઘણા જીવો એવા હોય ને કે જ્યારે ગાથા ચાલુ થવાની હોય ને ત્યારે ખૂબ વાંચીને આવતા હોય, તો એ વાંચવામાં એને ખ્યાલ આવે કે આ 13મી ગાથામાં આ રહસ્ય ભરેલું છે. તો એ અપેક્ષાએ જ્યારે આ સ્વાધ્યાય કરે ત્યારે એને ખબર પડે કે ઓહો, આ તો આપણે માનતા હતા કાંઈક ને નીકળું તો કાંઈક. હે, ગુરુદેવના પ્રવચનો આપણે સાંભળતા હોય ને, નિરંતર સાંભળતા હોય, તો એક પછી એક પ્રવચન આવ્યા કરતું હોય. પછી જો આપણે ઘરે જઈને એને જોઈ નહીં ને, એનો સ્વાધ્યાય ન કરીને નિરાતે, તો એ પ્રવચન તો રોજ આવીને ચાલ્યા જ જાય છે. એમાં કાંઈ ખ્યાલ નથી આવતો, એટલો એની પાછળ પડવું પડે છે, એનું રહસ્ય સમજવું પડે છે, એનું વાંચન કરવું પડે છે, એમાં ઊંડાણ રાખવું પડે છે, એનો વિચાર કરી, મનન કરી, નિર્ણય કરી, ચિંતન કરી, ત્યારે એને ખરેખર એકાગ્રતાનો પ્રસંગ ઉત્પન્ન થાય છે. એટલે આ ગુરુદેવ જે ઉપદેશ 45 વર્ષ આપી ગયા છે એ કોઈ સામાન્ય ઉપદેશ નથી. નવતત્વનું સ્વરૂપ તો ખ્યાલમાં હોય, બધાને વ્યાખ્યા ખબર હોય, કોઈને ન હોય એવું નથી, પણ એનું રહસ્ય ક્યારે સમજાય, એનો અંદરનો મર્મ ક્યારે ખ્યાલમાં આવે, કે જ્યારે પોતે ઊંડાણથી સૂક્ષ્મ ઉપયોગ કરીને સમજવાનો પ્રયત્ન કરે ત્યારે ખરેખર આ રહસ્ય એને સમજણમાં આવે. નહીંતર ટૂંકી ટૂંકી વ્યાખ્યાઓ અને ટૂંકા ટૂંકા ભાવ બધા ગ્રહણ કરી લીધા હોય પોતે, પછી એ રીતે એ ચાલતો હોય, છતાં આત્મપ્રાપ્તિ ન થતી હોય, પણ એને પોતાની ભૂલ પકડાતી પણ ન હોય. એ શ્રી ગુરુને ઉપર રાખે અને જો એ કહેતા હોય એમ ચાલે એના પગલે પગલે, તો આત્મકલ્યાણ થયા વગર રહે નહીં જીવને. એવો આ એક 13મી ગાથાના ઉપોદઘાત રૂપે 7 નંબરનો શ્લોક છે. એ 7 નંબરના શ્લોકમાં અમૃતચંદ્ર આચાર્ય દેવે લખેલો શ્લોક છે. અતઃ શુદ્ધ નયાયતમ પ્રત્યેક જ્યોતિષ્ચકાસ્તિ તત નવતત્વગતત્વે અપિ યદેકત્વમ ન મુંચતિ. શ્લોકાર્થ છે, ત્યારબાદ, હવે ત્યાર પછી, શુદ્ધ નહીં ને આધીન. હવે ત્યાર પછી એટલે આ છઠ્ઠો કળશ કહેવાય ગયો. એ છઠ્ઠા કળશમાં આખા પ્રમાણના દ્રવ્યનો અને નૈથી કેવી રીતે દ્રવ્યની પ્રાપ્તિ થાય એ બધું છઠ્ઠા કળશમાં આચાર્ય ભગવાને સિદ્ધ કરી દીધું છે. ત્યાર પછી હવે 13મી ગાથા લખવી છે, તો 13મી ગાથાના ઉપોદઘાત રૂપે આ 7 નંબરનો કળશ લખે છે અને એમાં કહે છે કે હવે ત્યાર પછી શુદ્ધ નયને આધીન સર્વદ્રવ્યોથી ભિન્ન. શુદ્ધ નયને આધીન, શુદ્ધ નયને આધીન એટલે કે જે શુદ્ધ નય પોતાના સ્વભાવનો અનુભવ કરે એવો શુદ્ધ નયને પણ ત્રિકાળી દ્રવ્ય કહેવાય, અને જે શુદ્ધ નય એટલે જ્ઞાનના અંશમાં અનુભૂતિ થાય એને પણ શુદ્ધ નય કહેવાય. એટલે અહીંયા કહે છે કે ત્યારબાદ શુદ્ધ નયને આધીન જે ભિન્ન આત્મજ્યોતિ છે. શુદ્ધ નયને આધીન એટલે કે પોતાના જ્ઞાનના એક સમયના અંશને આધીન જે ભિન્ન આત્મજ્યોતિ છે તે પ્રગટ થાય છે. પછી કહે છે કે જે પ્રગટ થાય છે કે જે નવ તત્વમાં પ્રાપ્ત થવા છતાં પોતાના એકપણાને છોડતી નથી. શુદ્ધ નયને આધીન જે ભિન્ન આત્મજ્યોતિ છે, જે તે પ્રગટ થાય છે, એ પ્રગટ થાય છે એ આત્મજ્યોતિ કેવી છે કે જે નવતત્વમાં પ્રાપ્ત થવા છતાં પોતાના એકપણાને છોડતી નથી. અહીંયા કહે છે ને કે નવતત્વગતત્વેપી યદ એકત્વમ ન મુંચતી. નવ તત્વની મધ્યમાં રહેલો આત્મજ્યોતિ સ્વરૂપ શુદ્ધાત્મા છે, એ નવતત્વની બહાર નથી, ક્યાંય રહેલો છે નવતત્વમાં, પણ નવતત્વમાં હોવા છતાં પોતાની આત્મજ્યોતિને પોતાનો ત્રિકાળ સ્વભાવ નથી છોડતો. જેમ સોનું હોય ને, સોનું, સોનાના અનેક પ્રકારના ઘાટ બની જાય. નવ ઘાટ લઈ લ્યો તમે, ચેન, વીંટી, કળા, કુંડળ, હાર, નવ ઘાટ તમે પાડો એના, તો કોઈ પણ ઘાટમાં જોવો તો એ ઘાટમાં તમને સોનું દેખાય કે નહીં. એમ અહીંયા કહે છે કે નવ તત્વગતત્વે અપી,
यद एकत्वम न मुंचती, घाट होवा छता सोनू जेम पोतानो स्वभाव छोड़तू नथी, एम नव तत्व में आत्मज्योति छुपायेली छे, नव तत्व में रहेली होवा छता पोतानी आत्मज्योति ने छोड़ती नथी। એટલે કે છે કે ત્યારબાદ શુદ્ધ નયને આધીન જે ભિન્ન આત્મજ્યોતિ છે, શુદ્ધ નયમાં જે ભિન્ન આત્મજ્યોતિ ખ્યાલમાં આવે છે, એ ભિન્ન આત્મજ્યોતિ તે પ્રગટ થાય છે। પ્રગટ થાય છે ભિન્ન આત્મજ્યોતિ એટલે કે નવ તત્વમાંથી આત્મજ્યોતિને ગ્રહણ કરે છે। નવ તત્વ સ્વરૂપ આત્મા છે, એ નવ તત્વ તો જીવ અજીવ પુનપાપ આશ્રવ સંવર નિજરા બંધ મોક્ષ નવે તત્વ પર્યાય છે। એ પર્યાયમાં આત્મા રહેલો છે, પર્યાયની બહાર આત્મા નથી। પર્યાયમાં રહેલો છે એટલે પર્યાય પોતે આત્મા નથી, પણ પર્યાયમાં રહેલો છે। નવ તત્વગતત્વે અપી યદ એકત્વમ ન મુંચતી, નવ તત્વમાં રહેલો હોવા છતાં પોતાના એકપણાને શુદ્ધાત્મા છોડતો નથી, એવી શુદ્ધ નયને આધીન આત્મજ્યોતિ નવ તત્વમાંથી જે જીવ કાઢે છે એને ખરેખર પોતાના આત્માના દર્શન થાય છે। જેમ સોનું ઘાટરૂપ દેખાતું હોવા છતાં એ ઘાટ છે એ સોનું નથી, પણ તમે ઘાટને જુઓ તો પણ તમને ખબર પડે છે કે આ સોનાનો ઘાટ છે, આમાં સોનું રહેલું છે। દ્રવ્યની પર્યાય છે એ પર્યાયમાં દ્રવ્ય રહેલું છે, પર્યાય તે દ્રવ્ય નથી, દ્રવ્ય તે પર્યાય નથી, પણ છતાં દ્રવ્ય રહેલું ક્યાં છે? તો કે નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ છે, સોનાના ઘાટમાં સોનું રહેલું છે। સોનાના ઘાટથી જુદું સોનું નથી હોતું અને ઘાટ તે સોનું નથી હોતું, કારણ કે ઘાટ તો નાશવાન છે। ઘાટને તમે તોડી નાખો તો સોનું તો રહે છે, ઘાટ તો નાશવાન છે, સોનું તો અવિનાશી તત્વ છે, પણ એવા ઘાટમાંથી સોનું કાઢવાનું છે, એવું પર્યાયમાં નવ તત્વ છે। એ નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ જીવ ખેંચે છે, એને એમ કહેવાય કે આ પ્રમાણના વિષયમાંથી શુદ્ધ નયનો વિષય કાઢો। શુદ્ધ નયને આધીન ભિન્ન આત્મજ્યોતિ, નવ તત્વ પ્રમાણ સ્વરૂપ છે, એ પ્રમાણના સ્વરૂપમાંથી શુદ્ધ આત્મજ્યોતિ કાઢે છે, એને ખરેખર આત્મજ્યોતિ એટલે આત્માના દર્શન થાય છે। એટલે કહે છે કે ત્યારબાદ શુદ્ધ નયને આધીન જે ભિન્ન આત્મજ્યોતિ છે તે પ્રગટ થાય છે, કે જે નવ તત્વમાં પ્રાપ્ત થવા છતાં પોતાના એકપણાને છોડતી નથી। સોનું છે એ કાયમ એવું ને એવું રહે, કોઈ પણ ઘાટ બની જાય પોતાનું એકપણું કદી છોડે નહીં, ગમે તેવો ઘાટ થઈ જાય, ચિત્ર વિચિત્ર ઘાટ પણ થઈ જાય, છતાં સોનું સોનાપણું એનું છોડતું નથી। એને એમ કહે છે કે નવ તત્વમાં પ્રાપ્ત થવા છતાં પોતાના એકપણાને છોડતી નથી। પછી ભાવાર્થ કહે છે કે નવ તત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા એક અનેક રૂપ દેખાય છે। નવ તત્વમાં પ્રાપ્ત જે આત્મા છે એ આત્મા કેવો દેખાય છે એમ લખ્યું, જો નવ તત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેક રૂપ દેખાય છે। અત્યારે જ્યારે નવ તત્વનું સ્વરૂપ વિચારવામાં આવે તો એને એક રૂપ આત્મા નથી દેખાતો, એને અનેક રૂપ નવ તત્વમાં આત્મા ભળી ગયો હોય ને એવો દેખાય છે। આત્મા જુદો દ્રષ્ટિગોચર થતો જ નથી, નવ તત્વરૂપ થઈ ગયો હોય આત્મા એમ લાગે છે એને। અહીંયા એમ કહે છે કે નવ તત્વગતત્વેપી યદ એકત્વમ ન મુંચતી, અને પ્રતિપદમ એકરૂપમ, પર્યાયે પર્યાય એકરૂપ છે આત્મા। કોઈ પણ પર્યાય જોવો તો એ પર્યાય દ્રવ્યની છે, તો ખરેખર એમાં આત્મા જ રહેલો છે। તું પર્યાયને ગૌણ કરી દે તને આત્મા દેખાશે, પર્યાયને ઉર્ધ્વ કરીશ તો આત્મા ઓજલ થઈ જશે, ગૌણ થઈ જશે, તિરોભૂત થઈ જશે। 11મી ગાથામાં જ્ઞાયક માટે તિરોભૂત શબ્દ વાપરો, જ્ઞાયક તિરોભૂત થઈ ગયો છે। 15મી ગાથામાં જ્ઞાન માટે તિરોભૂત શબ્દ વાપરો, એમ અહીંયા જે નવ તત્વને જોયા કરે છે એને ખરેખર આત્મા તિરોભૂત થઈ ગયો છે। જ્યાં સુધી નવ તત્વ તરફ દ્રષ્ટિ રહે છે ત્યાં સુધી આત્મા તરફ દ્રષ્ટિ જઈ શકતી નથી। એટલે કહે છે કે નવ તત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેક રૂપ દેખાય છે, આત્મા અનેક રૂપ દેખાય છે। કારણ કે આત્મા ભિન્ન આત્મજ્યોતિ જ્યાં સુધી ખ્યાલમાં ન આવે ત્યાં સુધી વિકલ્પમાં કે કે ભાઈ આત્મા છું, હું શુદ્ધ છું, અખંડ છું, એક છું, અને એમ કે એ પણ ખોટું નથી, સારું છે. નવ તત્વથી તો પાર ગયો, પણ જ્યાં સુધી આત્મા દ્રષ્ટિગોચર ન થાય ત્યાં સુધી આત્મા એને એકરૂપ જુદો ભાસતો નથી. એટલે નવ તત્વમાં આત્મા અનેકરૂપ દેખાય છે. જ્યાં પુણ્યના પરિણામ આવે, પાપના પરિણામ આવે, આશ્રવના પરિણામ આવે, તો કોઈ પણ પરિણામમાં, બંધ, સંવર, નિજરા, મોક્ષ પરિણામમાં એ આત્મા ત્યાં અનન્યપણે રહેલો જ એને ભાસે છે. એટલે આત્મા જ અનેકરૂપ દેખાય છે એને. જુદો આત્મા જ્યાં સુધી ન ભાસે ત્યાં સુધી તો નવ તત્વ દેખાય છે એને. પુણ્યના પરિણામ થાય, પાપના પરિણામ થાય, પુન પાપને આશ્રવમાં પણ ફરક છે. ખાલી પુનપાપ થઈને જ આશ્રવ છે એમ નથી, એ તો નવ તત્વની વાત આવશે ત્યારે આપણે કરશું એનો ખુલાસો. એટલે આત્મા જ અનેકરૂપ દેખાય છે એને. આ નવ નથી, નવ દેખાય છે એ બરાબર, પણ એ નવમાં આત્મા નથી દેખાતો, એટલે આત્મા જ જાણે અનેકરૂપ થઈ ગયો એમ ભાસે છે એને. એમ કહે છે અહીંયા નવ તત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેકરૂપ દેખાય છે. જો તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે, એનું ભિન્ન સ્વરૂપ જો વિચારવામાં પણ આવે, અનુભવ તો પછી, પણ જો એનું ભિન્ન સ્વરૂપનો વિચાર પણ કરે વિકલ્પથી, જો એને એક વિકલ્પમાં આત્મા જ અનેકરૂપ થઈ ગયો એમ ભાસે છે, પણ જો એ પોતે વિચાર દશાની કેળવણી કરે કે આ નવ તત્વ તો નાશવાન છે, જ્યારે આશ્રવ છે સંવર થાય ત્યાં આશ્રવ ચાલ્યો જાય છે, નિર્જરા સુધીની વૃદ્ધિ થાય ત્યાં સંવરમાં ઉપલબ્ધિ હતી એ તત્વ ચાલ્યું જાય છે. નવે તત્વ ક્રમે ક્રમે રહેલા છે, એક સાથે નવ તત્વ નથી હોતા, ક્રમથી છે નવ તત્વ. તો એમાં મારો આત્મા તો એકરૂપપણે રહેલો છે, એમ ભિન્ન સ્વરૂપ જો વિચાર કરે, વિચારમાં લીએ કે આ પર્યાયો તો બધી એક પછી એક, એક પછી એક થાય છે, પાપ ભાવ હોય ત્યારે પુન ભાવ નથી હોતો, પુન ભાવ હોય ત્યારે પાપ ભાવ નથી હોતો, એ બેને અભેદથી જુઓ તો આશ્રવ છે તો આશ્રવ, આશ્રવના સમયે આમ છે, પુનપાપના સમયે આ છે, સંવરના સમયે પુનપાપ આશ્રવ નથી, તો એ બધું તો પલટતું સ્વરૂપ છે. હવે એ પલટતા સ્વરૂપમાં મારી આત્મજ્યોતિ તો એ અહીંયા એકરૂપપણે રહેલી છે. જ્ઞાનમય આત્મા, જ્ઞાનમય આત્મા, જ્ઞાનમય આત્મા, નવ તત્વનો ખ્યાલ જ્ઞાનમાં આવે છે, તો એ નવ તત્વનો ખ્યાલ જ્ઞાનમાં આવે છે તો જ્ઞાનમય આત્મા અહીંયા જ રહેલો છે, એનાથી જુદો નથી. એ નવ તત્વમાં રહેલી આત્મજ્યોતિ છે. હે, પુન ભાવ થાય તો ખબર પડે ને કે આ પુન ભાવ થયો, આ શુભ ભાવ થયો, આ અશુભ ભાવ થયો, ખબર ક્યાં પડે? પુન કઈ પુનને જાણે છે? એ તો જળ છે, એમાં ક્યાં ચેતનાનું કિરણ છે? એ ખબર જ્ઞાનમાં પડે છે, ખ્યાલ જ્ઞાનમાં આવે છે. તો ચેતના વ્યાપક છે ત્યાં, ચેતના નવ તત્વરૂપ નથી થતી, પણ ચેતના છે ખરી ત્યાં. જ્યાં એ ભિન્ન સ્વરૂપ વિચારે, નવ તત્વથી પોતાનું ભિન્ન સ્વરૂપનો વિચાર કરે, હજી તો વિકલ્પમાં વિચાર કરે છે, ત્યાં એને ખ્યાલ આવી જાય કે ઓહો, મારું ભિન્ન આત્મજ્યોતિ સ્વરૂપ જુદું છે અને નવ તત્વ જુદા છે, આ તો પલટાયા કરે છે. હું તો સ્થિર છું, સ્થિર છું, સ્થિર છું, એકરૂપ છું, એકરૂપ છું, અભેદ છું, અભેદ છું, અખંડ છું, અખંડ છું, એમ એને વિચાર કરતા ખ્યાલ આવવા માંડે છે. એટલે અહીંયા કહે છે કે જો તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે તો તે પોતાની ચૈતન્ય ચમત્કાર માત્ર જ્યોતિને છોડતો નથી. નવ તત્વમાં રહેલી આત્મજ્યોતિ હોવા છતાં એ આત્મજ્યોતિ નવ તત્વરૂપ અનેકપણા રૂપ અત્યારે દેખાતી હોવા છતાં તેણે પોતાનું ચૈતન્ય ચમત્કાર પણ કદી છોડ્યું નથી. સોનું પોતાનો સોનાનો ભાવ છોડતું નથી. ઘાટ ગમે તે હો, પણ સોનાની પીડા, ચિકાસ જે કાંઈ અંદરમાં રહેલી છે એના ગુણ રૂપે, એ તો એ સોના રૂપે જ રહેલી છે. એમ આત્માના જ્ઞાન દર્શન આદિ ગુણો જે છે અનાદિ અનંત, એ તો એવું ને એવું ચૈતન્ય ચમત્કાર માત્ર સ્વરૂપ રાખીને બેઠા છે. પુનપાપ આશ્રવ બંધ હો કે સંવર નિજરા મોક્ષ હો, કોઈ પણ પર્યાય અશુદ્ધ કે શુદ્ધ પર્યાયોનો સ્વકાળ હો, છતાં પોતાના આત્મ સ્વરૂપમાં કાંઈ ખલેલ આવતી નથી. પુનપાપ આશ્રવ બંધ હો તો આત્મા થોડોક અશુદ્ધ થઈ જતો હશે, અને સંવર નિજરા મોક્ષ થાય તો થોડીક શુદ્ધતા થઈ જાય આત્મામાં. બિલકુલ નવ તત્વ સાથે સંબંધ નથી આત્માને. આત્મા પ્રથમથી જેવો છે તેવો છે, ચાહે પુનપાપ આશ્રવ બંધ અશુદ્ધ પર્યાયો હો ચાહે સમર નિદ્રા મોક્ષની શુદ્ધ પર્યાય એવો હો, પોતાનું અભેદ અખંડ અનાદિ અનંત સ્વરૂપ ચૈતન્ય તત્વ છે એ તો દરેક સમયે એવું ને એવું એવું ને એવું એવું ને એવું ને એવું પ્રત્યક્ષ પ્રતિભાસમય રહેલું છે. પ્રત્યક્ષ પ્રતિભાસમય છે એ, પોતે પોતાથી પોતામાં પ્રત્યક્ષ છે એવો એને જ્ઞાનમાં પોતાનો ભાગ થયા કરે છે. છતાં આ નવ તત્વ એને જ્ઞાનમાં પ્રતિભાસરૂપ દેખાતા હોવાને કારણે એને એમ થઈ જાય છે કે હું એ નવતત્વરૂપ થઈ ગયો છું. એ નવતત્વરૂપ આત્મજ્યોતિ થઈ ગઈ છે એમ દેખાય છે. અનેકરૂપ આત્મા ભાસવા માંડે છે. જ્ઞાન પોતાનો સ્વભાવ છોડતું નથી. જ્ઞાન એકાકાર હોવા છતાં અનેકાકાર પણ એમાં પ્રતિભાસિત થાય છે. છતાં એ એકાકાર પણ છોડતું નથી, એકાકાર રહે છે. પણ અનેકાકાર પણ પ્રતિભાસિત થતાં એને એમ થાય છે હું અનેકાકાર થઈ ગયો. એ ભિન્ન આત્મજ્યોતિ ભિન્ન પણે નથી રાખતો અને એ નવ તત્વ સાથે અભિન્ન કરી નાખે છે. અને જ્યાં વિચારમાં લે છે કે ઓહો હો હો મારું તો ભિન્ન ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ ભગવાન આત્મા છે, હું તો અનાદિ અનંત અખંડ ચૈતન્ય તત્વ છું, એવો વિચાર જ્યાં કરવાનો ચાલુ કરે છે ત્યાં પોતાની ચૈતન્ય ચમત્કાર માત્ર જ્યોતિને તે છોડતો નથી. વિચારમાં એવો ખ્યાલ આવી જાય છે, ત્યાં વિચારમાં ખ્યાલ આવતા આવતા એટલી પ્રક્રિયાઓ ભજી જાય છે કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એના જ્ઞાન શ્રદ્ધાનમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે. નવતત્વ રૂપ રહી જાય છે, જ્ઞાયક ભાવ જ્ઞાયક ભાવ રૂપ રહી જાય છે. પોતાની માન્યતામાં શ્રદ્ધાને જ્ઞાનની ભ્રાંતિ હતી છૂટી જાય છે અને પોતાનું સ્વરૂપ જેવું છે એવું એને ભાસવા માંડે છે. એવું આ સાતમા કળશમાં આચાર્ય ભગવાને ઉપોદઘાત કર્યો છે કે જો તું નવતત્વની બહાર ક્યાંય ગોતવા જઈશ ને તો આત્મા નહીં મળે. આ શાસ્ત્રમાં આત્મા નથી, કોઈ જ્ઞાની પુરુષ પાસે મારો આત્મા નથી, સિમંદર ભગવાનની દિવ્ય ધ્વનિમાં મારો આત્મા નથી. તો કે મારો આત્મા ક્યાં છે? તો કે મારો આત્મા મારો આત્મામાં છે. તો કે તારો આત્મા તારો આત્મામાં છે એ તો અભેદથી વાત છે, પણ અત્યારે તારો આત્મા રહ્યો ક્યાં છે? તો કે નવ તત્વમાં તારી આત્મજ્યોતિ અત્યારે ગોઠવાયેલી છે. એ આત્મજ્યોતિને નવ તત્વમાંથી તારે બહાર કાઢવાની છે. નવ તત્વગતત્વે અપી યદ એકત્વમ ન મુંચતી. નવ તત્વમાં રહેલો આત્મા હોવા છતાં પોતાના એકપણાને કદી છોડતો નથી. પ્રતિ પદમ એક રૂપમ, પર્યાય પર્યાય એક રૂપ પણ એનું ચાલુ છે. ક્યારેય પોતાનું રૂપ એ છોડતો નથી. એવો પોતાનો શુદ્ધાત્મા, એવો પોતાનો ત્રિકાળી સ્વભાવ, એવો પોતાનો અનાદિ અનંત ચૈતન્ય સ્વરૂપ આત્મા કે જેમાં માત્ર ચેતના ભરેલી છે, જ્ઞાન દર્શનમય ચેતના, જ્ઞાન દર્શનમય ચેતના, જ્ઞાન દર્શનમય ચેતના, એવું જાણવું દેખવું સ્વભાવથી સબર એવો એક ચૈતન્ય સ્વરૂપી આત્મા તે હું છું, એમ આમાં નવ તત્વમાંથી આત્મજ્યોતિ કાઢીને 13મી ગાથામાં બતાવશે આચાર્ય ભગવાન. નવ તત્વ છે, આત્મા છે, છુપાયેલો છે નવ તત્વમાં, તારે એમાંથી બહાર કાઢવાનો છે. એને પ્રમાણના વિષયમાંથી શુદ્ધ નયનો વિષય જે કાઢે તે જીન વચનમાં કુશળ છે. પ્રમાણનો વિષય દ્રવ્ય પર્યાય સ્વરૂપ સત્તા છે, એક દ્રવ્ય ત્રિકાળ છે, એમાં નવ તત્વરૂપ પર્યાયો છે, એમાંથી જે પોતાના શુદ્ધાત્માને તારવીને ખેંચી લે છે કે હું તો માત્ર ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા છું, એને એમ કહેવામાં આવે કે આ જીવે નવ તત્વ સ્વરૂપ એનું હતું એમાંથી એણે શુદ્ધાત્માને તારવીને બહાર કાઢી લીધો. આત્મા તો આત્મા જેવો છે એવો જ છે. આત્મા રહેલો છે નવ તત્વમાં, એ નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ એને ખ્યાલમાં આવે કે હું તો જ્ઞાનમય દર્શનમય ચેતનામય અભેદમય અખંડમય એકરૂપમય અનંત ગુણાત્મકમય એવા અસંખ્ય પ્રદેશમય એવો ત્રિકાળતામય ચૈતન્ય પદાર્થ છું એમ જ્યારે એના ખ્યાલમાં આવે ત્યારે એ વિચાર દશામાં પણ એને એક પોતાનું અલગથી ભિન્ન સ્વરૂપ છે કે જે નવ તત્વ રૂપ થયું નથી. નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ છે પણ નવ તત્વ આત્મજ્યોતિ નથી એમ એમાંથી જ્યારે એ સ્વરૂપને કાઢે છે કે મારું સ્વરૂપ તો જ્ઞાન દર્શનમય ચેતના સ્વભાવી છે, અખંડ છે, નિત્ય નિરાવરણ છે, એકરૂપ છે, શાશ્વત છે, ધ્રુવ છે, એવો જ્યારે સ્વભાવ ત્રિકાળ એને ખ્યાલમાં આવે છે ત્યારે ખરેખર એને શુદ્ધ નયની પ્રાપ્તિ થઈ અને શુદ્ધ નયે શુદ્ધાત્માની આત્મજ્યોતિ અંદરથી કાઢી એમ કહેવામાં આવે છે.
આવું સ્વરૂપ તેરમી ગાથામાં આચાર્ય ભગવાન કહેવાના છે. એટલી બધી સુંદર ને અપૂર્વ ગાથા છે કે જેમ આનો સ્વાધ્યાય આપણે કરશું, આમાં જીવ જીવના તત્વો બતાવ્યા છે, અજીવના પણ નવ તત્વો બતાવ્યા છે. જીવની નવ પર્યાય, અજીવની નવ પર્યાય, એને કેવી રીતે સંબંધ છે, થવા યોગ અને કરનાર, પોતે અને પર, આ બધી ચર્ચાઓ આખી આમાં એટલી બધી સુંદર આવશે. અને આ ગાથામાં પણ અકર્તા અને જ્ઞાતા સ્વભાવ ત્રિકાળી દ્રવ્ય બતાવવા માટે તેરમી ગાથા આચાર્ય ભગવાને લખેલી છે એવો સુધાત્મા સર્વજીવો પાસે છે. અને નવતત્વમાં અત્યારે છુપાઈ ગયો છે, એ નવતત્વમાંથી સુધાત્માને પ્રગટ કરી અને સર્વભવી જીવ મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.
સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ.
બોલો ઋષભાદી થી લઈને માયુષ સાહેબ પરિણ 24 જિનેન્દ્ર ભગવાન નો, સિમંદરાદિથી લઈને અજીત પેરી પરત 20 વીરમાન જિનેન્દ્ર ભગવાનનો, અત્રે બિરાજમાન શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો, શ્રી સમયસા પ્રવચનસા પંચાસ્તિકાષ્ટપૌ નિયમ સરાદી પંચપરમાગમ જીનવાણી માતનો, શ્રી કુંદકુંદાચાર્ય દેવ અમૃતાચંદ્રાચાર્ય દેવ પદ્મદારી દેવ આદિ સર્વાચાર્ય ઉપાધ્યાય સાધુગુરુ ભગવંતોનો, હમ ભક્તોના તારણાર ઉપકારી શ્રી કાહન ગુરુદેવનો, પ્રસમૂર્તિ ધન્યવતા પૂજ્ય ભગવતી માતનો, અપૂર્વ અવસર અને આત્મસિદ્ધિના દાતા એવા કૃપાળુ દેવનો, પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો, જય જિનવાણી ભારતી તુએ જપો જિનને જો તેરા શરણાગ્રહી સો પાવે સુખ છે, જવાણી સે જ્ઞાન સે સુધે લોકા